એની સમજણ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ છે. કઈ સમજણ? તો જે એવું નક્કી કરી રાખે આ ઇન્દ્રિય અંતસ્કરણ એ મારા પરમ દુશ્મન છે, પરમ મારા દુશ્મન છે. ભગવાન અને ભગવાનના સંતો ભક્તો એ જ મારા પરમ મિત્ર છે, મારા હિતેચ્છુ છે. આ જગતના તમામ કાર્ય નશ્વર છે મહારાજ કે. આવું સમજીને પછી ગમે તેટલો પ્રવૃત્તિ માર્ગમાં જોડાણો, આવો મહારાજ વિશ્વમાં શબ્દ મૂક્યો, એ ગમે એટલું અનુલોમ દ્રષ્ટિથી વર્તતો હોય. અનુલોમ દ્રષ્ટિ એટલે જગતના ગમે તેટલા કાર્યો કરતો હોય. અનુલોમ દ્રષ્ટિ એટલે મહારાજ ત્યાં એ ખપાવી કે જગતના ગમે તેટલા કાર્યો કરતો હોય પરંતુ જેની દ્રષ્ટિ પરમાત્માને મૂકીને ક્યાંય જાતી નથી, એ કૃત્ય કરીને પરમાત્માને જે ધારી રહ્યો છે, પરમાત્માની મહત્તા જે સમજી રહ્યો છે, એવો જે વ્યક્તિ છે, એ ગ્રહસ્થ હોય તોય ભલે, ત્યાગી હોય તોય ભલે, બે શ્રેષ્ઠ છે. અને એ વિના દેહનો સંબંધ તોડીને વર્તનારો હોય એવો સાધુ હોવા છતાંય દેહનો સંબંધ માને માત પિતા ભાઈ ભોજ આદિકનો ત્યાગ કરીને વર્તે છે, પરંતુ જેની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં ઠેરાણી નથી, ભગવાનને સર્વ કરતા શ્રેષ્ઠ સમજી પરમાત્માની સાથે હિયત જેને બાંધ્યું નથી, મહારાજ કે એણે કદાચ સંસાર છોડ્યો હોવા છતાંય પણ એને પરમ વિઘ્ન ઊભું થનારું છે. એ મહારાજ બહુ સરસ વાત કરી કે ઇન્દ્રિય અંતસ્કરણનો સંબંધ ચોખ્ખો જો ટાળવો હોય તો એણે પોતાને આત્મસત્તા રૂપ સમજી અને દૈની અંદર પરમાત્માના સ્વરૂપને અખંડ ધારે રાખે તો અવશ્યપણે દેહના સંબંધીનો સંબંધ તૂટી જાય છે. સ્થૂળ દેહના સંબંધીનો સંબંધી તૂટી જાય. કેવી રીતે તૂટી જાય? તો કે ખરેખરું ભજન જ્યારે કરવા માંડે ત્યારે ખરેખરા ભક્ત હોય એટલાને હેત રહે, બાકી જગતના જીવને હેત તૂટી જાય. પછી ગમે તે હોય, માં હોય, પિતા હોય, ભાઈ હોય, ભોજાઈ હોય, ગમે તે હોય, આપણે જ્યારે ભગત થાય ત્યારે જેને અક્ષરધામમાં આવવું હોય એવા અંગવાળા હોય ને એટલાને આપણે હેત રહે, અને જેને મરીને અક્ષરધામમાં નથી આવવું, જમપુરીમાં જવું છે, ગમે તે હોય તેને સહજમાં હેત તૂટી જાય છે. અને પરમાત્માના સ્વરૂપમાં મુમુક્ષુ જ્યારે મંડી પડે ત્યારે મન પણ અયોગ્ય સંકલ્પ ઉઠાવી શકતું નથી, બુદ્ધિ બીજો નિશ્ચય કરી શકતું નથી, ચિત્ત બીજું ચિંતન કરી શકતું નથી, એટલે મહારાજ કે સહજમાં એ બધાનો સંબંધ તૂટી જાય છે. એક વાત સમજાઈને મહારાજ બીજી બહુ સરસ વાત કરી, અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન, તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે. મારે કે જીવ બ્રહ્મરૂપ થાય તેનું કારણ તો પ્રત્યક્ષ પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન, તેનું ધ્યાન, કીર્તન, કથાદિક કરવાથી જ થાય છે. પ્રત્યક્ષ પુરુષોત્તમ વાસુદેવ મહારાજની વાત કરી કે પોતાને મળ્યું જે પુરુષોત્તમ નારાયણ સ્વરૂપ, એની સાથે અતિશય હેત બંધાય, એનું જ ધ્યાન, એનું જ કીર્તન, એની જ કથા, એની જ વાર્તા, એમાં જ્યારે રસ જીવને મનાવવા માંડે છે, એમાં જ્યારે અતિશય હેત જીવને થઈ જાય છે ત્યારે ઓટોમેટિક આત્મરૂપ એ જીવાત્મા થઈ જાય છે અને પછી જરાય કઠણ પડતું નથી. ને એણે કરીને જે જીવ તે માયાને તરે છે અને અતિ મોટેપને પામે છે, એ પરમાત્માના ધ્યાન ઉપાસના ભક્તિ કરીને માયાને તરે છે. અને મેં તમને એક ફેરી આગળ કીધું હતું કે માયા કોઈથી ડરતી નથી, માયા કોઈથી બીતી નથી, માયાને કોઈની હાળીબાર નથી, માયાને ડરાવે એવા બ્રહ્માંડમાં કોઈ પુરુષ નથી સિવાય એકથી જ બીવે છે, કોનાથી? ભગવાનની મૂર્તિથી, ભગવાનથી. માટે ભગવાનના ભક્તો પરમાત્માની મૂર્તિ ધારવાનો અભ્યાસ કરે, પરમાત્માના ધ્યાન ભજનનો અભ્યાસ કરે, માયાને ટાળ્યું હોય સમ્યક તો. માયા એ પરમાત્માની મૂર્તિથી જ ડરે છે, પરમાત્માથી જ ડરે છે, બાકી કોઈથી ડરતી નથી. આપણા મનમાં એમ થાય કે સ્વામી એમ તો કેમ કહેવાય, બ્રહ્માનંદ સ્વામીએ ઘોડા પર હાથ મૂક્યો ને કામ ટળી ગયો, કામ એ માયા છે, એ ટળી ગઈ, તો તમે એમ કેમ કહો છો એક ભગવાનની મૂર્તિથી જ ટળે છે? પણ ભક્તો એ વાત કેવી જ ખબર છે, કોઈ શેઠ મેનેજરને 10 લાખ પાઉન્ડ આપે ને ખરીદવા જાય અને માલ ખરીદીને લાવે, પણ એ પોતાની કિંમતનો અથવા તો પોતાની માલિકીનો એમાં કોઈ માલ નથી, બધો શેઠનો છે, એમ બ્રહ્માનંદ સ્વામી યા તો કોઈ પણ મુક્ત પુરુષ હોય કોઈને આશીર્વાદ આપે તારે આમ થાય ને થઈ જાય, પણ એનું પાછળનું કારણ તો પુરુષોત્તમ નારાયણ જ હોય. એના ભજને કરી, એની ઉપાસનાએ કરી, અને પોતે ઇન્દ્રિય અંતસ્કરણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, પણ એનું નિશાન પરમાત્માની મૂર્તિ બની હતી, પરમાત્માની મૂર્તિ બની હતી, એના બળે બળિયા થયા છે. જેવી રીતે ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, તેમ છતાં એમાંથી પ્રકાશ આવે છે, એટલે અજ્ઞાત માણસના મનમાં એમ થાય કે ચંદ્રમાંથી પ્રકાશ આવ્યો અને રાત્રિ આખી અજવાળાથી બંબાકાર બની. પણ જેને જ્ઞાન છે, સાયન્સનું જેને જ્ઞાન છે, એનો તો સ્પષ્ટ ખ્યાલ આવે કે ચંદ્રમાં કોઈ પ્રકાશ નથી. પ્રકાશ કોનો છે? સૂર્યનો છે. સૂર્યનો પ્રકાશ એના ઉપર આવી અને પ્રતિબિંબિત થયો એટલે પૃથ્વી પ્રકાશિત થઈ. એમ મુક્તની કોઈ સામર્થ્ય નથી, કોઈ ભક્તની કોઈ સામર્થ્ય નથી, અને તેમ છતાંય સામર્થ્ય જણાય છે. તો કેમ જણાય છે? તો પુરુષોત્તમ નારાયણના ભજને કરીને સામર્થ્ય જણાય છે, પુરુષોત્તમ નારાયણના અવલંબને કરીને સામર્થ્ય જણાય છે. એનું એણે ભજન કર્યું છે, એનું ધ્યાન કર્યું છે, એની ઉપાસના કરી છે, એને કારણે એની અંદર એ પાવર આવ્યો છે. એ વ્યક્તિ મનમાં ક્યારેય પણ એવો સંકલ્પ કરે, કેવો કરે કે હવે હું તો મહાસમર્થ થઈ ગયો, મારાથી મેં આશીર્વાદ આપ્યો તો આને દીકરાનો પ્રાપ્તિ થઈ, આની ઘેરે માલ મિલકત થઈ, આને આમ થયું, ગમે એવા સંકલ્પ કરે, મેં આશીર્વાદ આપ્યો અને પેલો કામી પુરુષ નિષ્કામી થઈ ગયો અને થઈ જાય, પરંતુ એને એક ઘડી એમ થાય કે મારે કારણે થયું, મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં, આવું એક ઘડી સંકલ્પ થાય ને પુરુષોત્તમ નારાયણને જો મૂકી દે એક બાજુ, તો ઘડીના છઠ્ઠા ભાગમાં એ મુક્ત પુરુષ પણ બદ્ધ સ્થિતિને પામી જાય. જોકે ભક્તો, પરમાત્માના સુખે કરીને સુખિયા બનેલા મુક્ત પુરુષ એક ક્ષણ પરમાત્માને મૂકી શકે નહીં, પણ આ તો એટલા માટે કહેવામાં આવે છે કે આખીર સામર્થ્ય તો પરમાત્માની જ છે. સ્વામી વાતમ લખ્યું, એક ક્ષણ અમને ભગવાનની મૂર્તિ ન ભૂલાય, અને જો ભૂલાઈ જાય તો તાળવું ફાટી જાય, તાળવું ફાટી જાય. કોઈ કે પૂછ્યું, સ્વામી તમે બધું વ્યવહારિક કાર્ય કરો ને પરમાત્માની મૂર્તિ ન ભૂલાય તો કેમ શક્ય બને? ત્યારે સ્વામી કહે, તને તારો દેહ ભૂલાયશ, તને તારો દેહ ભૂલાય ને તો અમને ભગવાનની મૂર્તિ ભૂલાય. ભગવાનના ખરેખરા સંતો ને ખરેખરા ભક્તોને અખંડ પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ હોય છે, પણ એની ગમ આપણને પડતી નથી, કારણ કે જાણ્યામાં આવતું નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોઈની સાથે વાત કરતો હોય, એ વાત ભલે ગમે તેની સાથે કરતો હોય, પણ પોતાને જે આશક્તિ છે, ધનમાં હોય, નારીમાં હોય, પુત્રમાં હોય, જ્યાં હોય ત્યાં પોતાને જ્યાં મન આશક્ત છે, એનું ચિંતન તો એક વૃત્તિએ કરીને સતત ચાલુ રહે છે. પછી ભલે બીજાની સાથે ધંધો કરે, બિઝનેસ કરે, વેપાર કરે, ગમે તે કરે, પણ એક વૃત્તિ તો જ્યાં પોતાની આશક્તિ છે ત્યાં જોડાયેલી જ છે. એમ ખરેખર આ ભગવાનના સંતો ભક્તો છે, એનું ચિત્ત પરમાત્માના સ્વરૂપમાં અતિશય આશક્ત થઈ ચૂક્યું છે, બટ એક વૃત્તિ તો એની પરમાત્માના સ્વરૂપમાં અખંડ જોડાયેલી જ છે, બીજી વૃત્તિએ કરીને ગમે તે ક્રિયા કરે. અદભુત વાત મહારાજ બતાવે છે કે પરમાત્માનો જે ભક્ત છે, પરમાત્માના સ્વરૂપને જ્યારે હૃદયમાં ધારે છે, એની ઉપાસના જ્યારે દઢ કરે છે, અને પછી એનું ધ્યાન ભજન કીર્તન આદિ કરે છે, ત્યારે એ માયાને તરી જાય છે. એ જ માયાને તરવાનો ઉપાય છે, પણ એના સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. અને ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ તે તો ભગવાનની ભક્તિમાં સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભક્તિ વિને એકલો વૈરાગ તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું માધ્યમ નથી. અહીંયા મહારાજે ભક્તિનું બહુ પણ બતાવ્યું. ભક્તિ માને પ્રેમ, પ્રેમને પરાકાષ્ઠા મહારાજ આ વચનામૃતમાં બતાવ્યું કે જેને પરમાત્માના સ્વરૂપની સાથે હેત બંધાઈ જાય, પ્રીત બંધાઈ જાય, એને મોક્ષના તમામ મુદ્દા પૂરા થઈ ગયા. એને પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કોઈની આવશ્યકતા રહેતી નથી, કલ્યાણ કરવા માટે કોઈની આવશ્યકતા નહીં. એક ભક્તિ વતે, એક પ્રેમ વતે જ કલ્યાણ થઈ જાય છે. પ્રશ્ન કર્યો, તો પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય શું કામ રાખે છે, અને રાખવાની ભલામણો શું કામ કરવામાં આવી છે કે ભગવાનનો ભક્ત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જ પરમાત્માની ભક્તિ કરે, એમ શું કામ કહેવામાં આવ્યું છે? એક ભક્તિ વતે કલ્યાણ થઈ જતું હોય, એક પ્રેમ વતે કલ્યાણ થઈ જતું, તો આમ શું કામ? તો મહારાજ બહુ સુંદર સમાધાન આપ્યું. મહારાજ કે ભક્તિ એક જ વતે જીવનું કલ્યાણ થઈ જાય છે, પ્રેમ એક વતે જ જીવનું કલ્યાણ થઈ જાય છે, એમાં જરાય કચાશ રહેતી નથી. અને એક પ્રેમ ભક્તિને એક બાજુ મૂકે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય મથી મથીને થાકી જાય, બરાબર ભગવાનનો ભક્ત યાદ રાખે, એક ભક્તિને મૂકી દે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ત્રણે મથી મથીને થાકી જાય તો પણ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ ન થાય, પરમાત્મા સુધી ન પહોંચે. અને ત્રણેય ન હોય અને એકલી પરાભક્તિ હોય તો જીવાત્માનું નિશ્ચય કલ્યાણ થાય, પરમાત્મા સુધી પહોંચી જાય છે. તથાપિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, ધર્મ જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિની સાથે સાથે રાખવા શું કામ? તો ભક્તિ પ્રેમ, પ્રેમ હંમેશા કોમળ હોય, તમે જોજો, પ્રેમ હંમેશા કોમળ હોય છે. શાસ્ત્રોમાં પુત્રને માટે માતા એ ભક્તિ સ્વરૂપી કીધી છે, પુત્રને માટે પિતા ધર્મ સ્વરૂપી કીધો છે. તો તમે જોજો, માતા ભક્તિ સ્વરૂપી હોવાને કારણે કોમળ હોય અને પિતા ધર્મ સ્વરૂપી હોવાને કારણે જરાક ડઠ્ઠર હોય, કડક હોય. નાનો બાળક પોતાની માને જે વાત કરી શકશે પિતાને કરી શકશે નહીં, કારણ કે ભક્તિ સ્વરૂપી માતા છે એટલે કોમળતા છે, ભક્તિમાં કોમળતા છે. અને ભક્તિમાં કોમળતાઓને કારણે સામે કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન આદિ શત્રુ ઊભા છે અને એ બધા કેવા છે? અક્કડ છે, એકદમ અક્કડ. એની સામે ભક્તિને લડવું પડે, પરમાત્મા સુધી મુમુક્ષને પહોંચાડવો હોય તો લડવું પડે. એમાં ભક્તિ કોમળ હોવાને કારણે ક્યારેક કામ, ક્રોધ, લોભ આદિ એને પરાસ્ત કરી નાખે, પરમાત્મામાં જે હેતો એ પરમાત્મામાં તોડાવીને ક્યારેક માયામાં કરાવી નાખે. એ ન કરે એટલા માટે ધર્મ જ્ઞાન વૈરાગ્ય રૂપી યોદ્ધાઓ રાખવાની જરૂરિયાત ઊભી થાય છે. કારણ કે ધર્મ જ્ઞાન બે કેવા છે? એ સામે ખાંડન ધાર જેવા છે. જેમ કામ, ક્રોધ, લોભ આદિ વરડ છે ને, એના કરતા પણ ધર્મ અને વૈરાગ્ય અને જ્ઞાન એ કેવા છે? વધારે અક્કડ છે, કોઈથી ડરે એમ નથી. તમે જોજો આ જગતમાં પણ તમને જોવા મળશે કે ધર્મવાન પુરુષ અતિ નિષ્ઠા ધર્મની અંદર હશે, વૈરાગ્યમાં અતિ નિષ્ઠા હશે ને, એ પુરુષ કોઈથી દબાહે નહીં. તમે જોજો, તમને સહજ જોવા મળશે. અને બિચારો ભક્તિવાળો કોક હશે ને, એને બધા દબાવે દબાવે જ કરતા હશે, કારણ કે એની અંદર કોમળતા છે. એટલે મહારાજ એમ કહે છે કે ભક્તિને ધર્મ જ્ઞાન વૈરાગ્ય વિના ક્યારે કામ, ક્રોધ, લોભ આદિ દાબી દે, માને પોતાની સ્થિતિમાંથી ભક્તને ડોલાવી નાખે એમ છે. માટે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જ પરમાત્માનો ભક્ત પરમાત્માની ભક્તિ કરે, માને મારી ભક્તિ કરે, કે જેથી કરીને દેશકાળ આદિ કે કરીને પણ ભક્તિને કોઈ વિઘ્ન ઊભું થાય નહીં. બાકી ભક્તિ તો સ્વયં પરમાત્માને પામવા માટે કાફી છે. અને ભક્તિને પરમાત્મામાં પ્રીત કરાવવા કોઈની જરૂરિયાત નથી, પણ પરમાત્મામાં હેત કરતી હોય, પરમાત્મામાં મોક્ષને પ્રીતિ કરાવતી હોય ત્યારે પાછળથી આવીને કામ, ક્રોધ, લોભ આદિ ઠોહા મારી જાય એમ છે. એટલે નજીકે કે ન આવે એટલે ચારે બાજુ ભક્તિની બાઉન્ડરી માટે ધર્મ જ્ઞાન વૈરાગ્યની જરૂરિયાત ઊભી થાય છે. કેવી રીતે? તો દાખલા તરીકે આંબાનું વૃક્ષ હોય, આંબાનું વૃક્ષ એની ફરતી શું કરવામાં આવે? વાડી કરવામાં આવે. શું કામ કરવામાં આવે? આંબાના વૃક્ષને પશુ પક્ષી આવીને વિઘ્ન ન કરે. વાડ ગમે એટલી મજબૂત કરે ને કદાચ વાડ કરવામાં પેલા બધા ખણીને બધું કરે ને એ કરવામાં 1000 પાઉન્ડ ખર્ચે, કોઈ 1000 પાઉન્ડ ખર્ચે તોય સમય જતા વાડને કોઈ દાડો કેરી આવે ખરી? વાડને કેરી આવે? હે, તો કોને કેરી આવે? આંબાની કેરી આવે. કેરી આંબા ના આવે છે, ફરતી વાડ શું કામ કરવી પડે? એટલા માટે કેરી આંબાને જ આવવાની છે, પણ ફરતી વાડ કરવામાં જો ન આવે તો પશુ પક્ષી આવી એ આંબાને મૂરી જાય, ખાઈ જાય, તો આંબાને પછી કેરી આવવા દે નહીં. કેરી તો આંબાને જ આવવાની છે, વાડને કોઈ દાડો નથી આવવાની. તથાપિ એ આંબાની અંદર કેરી લાવવા માટે વાડની જરૂરિયાત છે. એમ પરમાત્મા તો ભક્તિ વતરે જ પમાય એમ છે, તેમ છતાંય મુમુક્ષ પરમાત્માની ભક્તિરૂપી આંબો ઉછેરીને મોટો કરે છે, એમાંથી મોક્ષરૂપી ફળ આવવાનું છે. પરંતુ કામ, ક્રોધ, લોભ આદિ જંગલી પ્રાણીઓ છે, એ આંબાને મોરી નાખે એમ છે, માને ભક્તિને મોરી નાખે એમ છે, પછી એને મોક્ષરૂપી ફળ ન આવે. એટલે એને મોરી ન નાખે એટલે ચારે બાજુ ધર્મ જ્ઞાન વૈરાગ્યરૂપી વાડ કરી રાખવી પડે. એટલે ફળ તો ભક્તિને જ આવે, મોક્ષ તો ભક્તિ વતે જ થાય, એમ અદભુત રીતે મહારાજે અહીંયા મધ્યનું 32મું વચન સમજે. હવે મહારાજ 33મા વચન ઉપર જઈ રહ્યા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના શ્રવણવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા પર ગાદી તક્યા નખાઈને બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હવા જે પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ, પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં અને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે એમ જે માન્યું હોય તે કહેજો એમ સર્વેને કહીને પછી શ્રીજી મહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી છે. અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા તો પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થયો હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય અને જો ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહીં અને અમારે વગર ઈચ્છે પણ પંચવિષય છે તે જોરાવરી આવીને પ્રાપ્ત થાય છે તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ અને જે દિવસ થકી અમે જન્મા છીએ તે દિવસ થકી કરીને આ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ગાઢ થયો હોય તો સમગ્ર પરમહંસના સમ છે અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ ને જે અમારે વિશે દોષબુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડો ગાઢ થશે ને તેને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન રહે છે અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારું હળી મળીને રહીએ છીએ અને જે દિવસ અમારા અહીંયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો અમે એમ માનશું જે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા પણ અમને એવો નિશ્ચય છે જે અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહીં એ અમે અમારું અંગ હતું તે કહ્યું હવે તમે સૌ પોતપોતાનો અંગ હોય તે કહો. પછી સર્વે સંત તથા સર્વે હરિભક્ત જેવા જેના અંગ હતા તેવા કહ્યા જે આ લોકને વિશે ને પરલોકને વિશે આવી રીતના અંગમાં રહી અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વ્યક્તિ જે કોણેક તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્યનું કહ્યું અને કોણેક આત્મનિષ્ઠાનું કહ્યું અને કોણેક ભગવાન વિશે પ્રીતિનું કહ્યું ને કોણેક ધર્મમાં રહેવાનું કહ્યું એવી રીતે બહુ પ્રકારે કહ્યું પણ શ્રી મહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈએ ન કહ્યું. અર્ધુર્ધુ વચન મુદ કરી કારણ કે બહુ લાંબુ છે. મહારાજ કે આજ તો અમારે અમારા પોતાના અંગની વાત કરવી છે અને તમે બધા પોતપોતાના અંગની વાત કરો કે આ લોકની અંદર ને પરલોકની અંદર બે લોકની અંદર કેવી રીતે વર્તીએ તો ભગવાન રાજી થાય અને આ લોક અને પરલોકની અંદર સુખ થાય એ મહારાજ કે તમે બધા પોતપોતાની રીતે કહો. મહારાજ કે પ્રથમ એમે અમારું અંગ કહી દઈ. મહારાજ પોતાનું અંગ કીધું. કેવું કીધું? કે અમને તો પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરી ત્યારે સુખ થાય. મહારાજ કે અમને કોઈ પદાર્થમાં લેશ માત્ર હેત નથી અને ભગવાનના ભક્ત સિવાય મનુષ્ય માત્રની અંદરથી મહારાજ કે અમને પ્રીત તૂટી ગઈ છે અને ભગવાનના ભક્ત અને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની સ્મૃતિ થઈ હોય તો મહારાજ કે અતિશય જ્યારે છટું કરીએ ને ત્યારે સુખ થાય અને ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ મહારાજ કે અમને આવતો નથી અને પંચવિષય રૂપી જે પદાર્થ છે મહારાજ કે અમે ઈચ્છીએ નહીં અને જોરાવરે અમને મળે તોય પણ અમે એને સ્વીકારતા નથી. આવો મહારાજ કે અમને સહજ વૈરાગ રહે છે અને જેનીમાં ત્યારથી આ દિવસ સુધી મહારાજ કે જાગ્રતમાં કે સ્વપ્નમાં કોઈ દિવસ સ્ત્રી અને દ્રવ્યનો તો ગાઢ થયો નથી અને જો થયો હોય તો મહારાજ કે સર્વે પરમહંસના અમને સમ છે. વાલા ભક્તજનો આ વચનામૃતની અંદર મહારાજ બહુ અદભુત વાત બતાવે છે. મહારાજ કે અમે તો કાયમની માટે નિર્દોષ રીતે વર્તીએ છીએ, અમર વિશે દુષ્બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં અને સ્વપ્નમાં ભૂંડા ભૂંડા ગાઢ થશે અને દેહ મૂક્યા સમયે પણ મહાન કષ્ટ થશે. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું ચિંતન રહે છે અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવન સારું થાય તે સારું હળી મળીને રહીએ છીએ. મહારાજે આ વચનામૃતની અંદર બહુ અદ્ભુત વાત બતાવી. મહારાજ કે અખંડ અમને પરમાત્માના સ્વરૂપનું ચિંતન રહે છે જેને કારણે અમારી આવી સ્થિતિ બંધાણી. કેવી બંધાણી? કોઈ પદાર્થમાં અમને હેત રહેતું નથી, કોઈ પદાર્થમાં હેત થતું નથી. જોરાવરે કરીને આવે તોય પણ અમે સ્વીકારતા નથી. સ્ત્રી કે ધનનો કોઈ દી ઘાટ થતો નથી. આ વસ્તુ મારે શું બતાવશે ખબર છે? મહારાજ કે તમે પણ મને સમજીને મારું જો ભજન કરશો. મારનો કહેવાનું તાત્પર્ય આવું, મહારાજ એક ભક્તની ભાવે બોલ્યા છે. બાકી ભગવાનને ચિંતવન ભગવાનનું કરે છે, મહારાજ ભગવાનનું ચિંતવન કરે છે અને પછી મહારાજની આવી સ્થિતિ થાય તો પછી એ જેનું ચિંતવન કરવાનું આપણે ન કરીએ એનું વચ્ચે શું કરવાનું આપણે કરવું જોઈએ? મારાનું ચિંતવન શું કામ કરવું જોઈએ? મહારાજ જેનું કરે એનું ડાયરેક્ટ ન કરીએ? પણ મહારાજ ભક્તને ભાવે અહીંયા બોલે છે, મહારાજ કે તમે અમારું ચિંતવન કરશો, અમારી ઉપાસના દ્રઢ કર્યા પછી અમારું ભજન કરશો, તમને આવી સ્થિતિ થશે. કેવી સ્થિતિ થશે? તો પંચ વિષયના લીધા તમે લેવાશો નહીં. મહારાજ કે જોરાવરે પંચ વિષય તમારી પાસે આવશે તો પણ એને તમે ઠેલી દેશો ને જિંદગી પર્યંત. મહારાજ કે તમને ધન કે નારીનો ઘાટ નહીં ઉઠે આવી સ્થિતિ તમારી થશે. અને આ વાત મહારાજ સ્પષ્ટીકરણ મધ્યના 13માં ચોખ્ખે ચોખ્ખું કર્યું. મહારાજ કે અમને જેમ પંચવિષયમાં લેશ માત્ર હેત નથી એમ તમને પણ નહીં રહે. કે દાડે? તો કે આ સ્વરૂપ જે દાડે તમારા સમજામાં આવશે તે દાડે તમને પણ આમ જ થશે જેવું અમને થાય છે. મહારાજ કે સ્વરૂપ તમને મળ્યું તો છે પણ તમારા સમજામાં આવતું નથી. કયું સ્વરૂપ? પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ. મહારાજ કે તમને એનો ભેટો તો થઈ ગયો પણ સમજામાં આવતું નથી. જે દાડે સમજાઈ જશે તે દાડે મહારાજ કે તમને પણ આમ થશે. આનો મતલબ ભક્ત એવો નીકળે કે આપણા ઇન્દ્રિયો અંતસ્કરણ જો હજુ અયોગ્ય ઘાટ કરતા હોય તો હજુ આપણે જેવા મહારાજને સમજવા જોઈએ એવા સમજી શક્યા નથી. ભલે આપણે મહારાજ સર્વોપરી સમજ્યા છીએ પણ હજુ કંઈક વધારે સમજવાનું બાકી છે. હજુ મહારાજનો મહિમા અધિક સમજવાનો બાકી છે. ફક્ત આમ વિચારો તો જ્યાં દ્રષ્ટિ નાખો ને બધે આ બધું કાર્ય ખાલી જોઈએ ને તોય પરમાત્માનો મહિમા સમજાય એમ છે. વિશેષની વિશેષ જેમ મહિમા સમજાતો જાય, જેમ જેમ મહિમા સમજાતો જાય તેમ તેમ તમામ રાગ ટળી જાય અને પરમાત્માનો સંપૂર્ણ મહિમા સમજણ નિશાની શું? તો બધા જ રાગ જ્યારે ટળી જાય ત્યારે સમજવું કે હવે ભગવાનનો મહિમા જેમ જેમ સમજાણો છે ત્યાં સુધી સમજવો બાકી છે. કોઈ એમ કે સ્વામી ક્યાં સુધી ઉપાસના વાત સમજવી, ક્યાં સુધી ભજન કરવું, ક્યાં સુધી નિયમ પાળવા? તો જ્યાં સુધી બધા રાગ ન ટળી જાય ત્યાં સુધી બધું સમજવું. લો, કોઈ પણ યોગ્ય સંકલ્પ ઉઠે ત્યાં સુધી હજુ સમજવાનું બાકી જ છે, બાકી જ છે, બાકી છે એમ સમજી 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 જ રાખવું, સમજી જ રાખવું, આગળ ગઈ જ રાખવું, આગળ જઈએ જ રાખવું. મહારાજ કે તમને જે દાડા સ્વરૂપ સમજાશે અને તમે જે દાડે અમારું ભજન કરશો, અમારું ચિંતવન કરશો તે દાડે તમને પણ આ સ્થિતિ થઈ જશે. મહારાજ કે અમને કેવી સ્થિતિ બંધાણી છે? તો મહારાજ કે અમને હવે આ સ્થિતિમાંથી કોઈ ડગાવા માટે આવે તો ડગીએ નહીં. એમ તમે પણ કામ ક્રોધ લોભ આદિ તમને ડગાવા આવશે પરમાત્માના સ્વરૂપમાં, મારા સ્વરૂપમાંથી પાડવા આવશે તો તમે પડશો નહીં. મહારાજ કે અમને તો વિશ્વાસ છે મેં નહીં ડગીએ. એ અમે અમારું અંગ હતું તે કહ્યું, હવે તમે સૌ પોતપોતાનો અંગ કહો. મહારાજ કે અમારું આ અંગ છે એ તમને કહ્યું, હવે તમે બધા પોતપોતાનો અંગ કહો કે આ લોક અને પરલોકને વિશે તમારું કેમ રૂડું થશે અને ભગવાન કેમ રાજી થશે. આવી રીતે મહારાજ જ્યારે કીધું ને ત્યારે બધા પોતપોતાનો અંગ કહેવા માંડ્યા. કોણે કે તો એમ કીધું કે વૈરાગ્યને કારણે પરમાત્મા સિવાય બીજે પ્રીતિ નહીં એવો વૈરાગ જ્યારે થશે ને ત્યારે આમ થશે. અને કોણે કે તો આત્મનિષ્ઠાનું કહ્યું, કોણે કે ભગવાન વિશે પ્રીતિનું કહ્યું, કોણે કે ધર્મમાં રહેવાનું કહ્યું. એવી રીતે બધાએ પોતપોતાની રીતે કીધું. કોઈ એમ કીધું વૈરાગ ખૂબ ખૂબ રાખીએ, જગતમાં ક્યાંય પ્રીતિ ન રાખીએ તો આ લોક અને પરલોકને વિશે અમે પરમ સુખ્યા થઈ જાય. કોઈ એમ કે મારે બધી જ આજ્ઞા પાળોરૂપી ધર્મનું અનુકરણ જ્યારે કરીએ ત્યારે સંપૂર્ણ સુખ્યા થઈ જાય. કોઈ કીધું પરમાત્માના સુખમાં પ્રીતિ કરીએ તો આમ તેમ થઈ જાય. આમ બધાએ અલગ અલગ કીધું, પણ મહારાજ કે અમે જે ધારી રાખ્યું એ કોઈએ કીધું નહીં. મારા જોડે હું ધારી રાખ્યું છે ને તામત બધું કીધું, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ચારે રૂપ તો અલગ અલગ બતાવ્યા, તો મહારાજ કે અમે જે ધારી રાખ્યું હતું એ તો કોઈએ કીધું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક નિષ્કામી વર્તમાનની દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં, અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયા ટેક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દઢાવ દેખીને ટેક્યા છીએ. અને જ્યાં નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાંવ છેટે હોઈએ તો પણ તેની પાસે છીએ. અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખ ગાંવ છેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી. અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેની વિશે પણ નિષ્કામી વર્તમાનનું અતિશય પ્રતિપાદન થાય છે. અને અમે જે દિવસ થકી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. અને સભા બેઠી હોય ત્યાં કોઈ સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને છંતાડે તો પણ અમને જણાય વિના રહે જ નહીં. ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મોહબત જાણીને જાજુ કહેવાય નહીં. અને વળી સાધુ દાવો છે માટે હૈયામાં સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીતો હોય તો તેને માથે જાજો દંડ થાય. માટે સર્વે મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે જે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં. શા માટે જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંજ્યાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે, તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહીએ. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને અમારે આલોક પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે. આલોક પરલોકમાં દ્રઢ મેળાપ રાખવાની મહારાજ વાત કરી. મહારાજ કે અમે જે ધારી રાખ્યું તે તો કોઈએ કીધું જ નહીં. શું ધારી રાખ્યું મહારાજે? તો કે નિષ્કામી પણ. મહારાજ કે એક નિષ્કામી પણ આવે તો આલોક અને પરલોકને વિશે જીવ સુખ્યો થઈ જાય અને પરમાત્મા એના ઉપર અતિશય જ રાજી થાય. તો ભક્તો અહીં આપણને એક સંકલ્પ ઉઠશે કે એક નિષ્કામીપણાથી જો પરમાત્મા રાજી થઈ જતા હોત, આલોક અને પરલોકની વિશે સુખ્યા થઈ જતા હોત, તો પછી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની જરૂરિયાત જ ક્યાં ઊભી રહી? અને મહારાજે તો ઠેર ઠેર જગ્યાએ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને મહત્તા આપી છે. અને આ વચનામૃતમાં મહારાજ એમ કહે છે નિષ્કામી વૃતમાં એક દ્રઢ હોય તો બધું પૂરું થઈ જાય. આમ કેમ? તો મહારાજ કોઈ દાડો આ દેવળી વાત કરે નહીં, મહારાજની વાત એક જ સરખી હોય. નિષ્કામી વર્તમાન દ્રઢ કરવાની મહારાજ જ્યારે વાત કરે છે ત્યારે નિષ્કામી વર્તમાન દ્રઢ કરવું એ કોઈ સરળ બાબત નથી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આવ્યા સિવાય નિષ્કામી વર્તમાન દ્રઢ થાય નહીં. મહારાજે નિષ્કામી વર્તમાન એક જ લક્ષ્યાંક ટાંક્યું, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું લક્ષ્યાંક ન ટાંક્યું. અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વતે આલોક અને પરલોકની અંદર સુખી થવાય એમ મહારાજે ન કીધું, નિષ્કામી વર્તમાન કીધું. અને આપણે એમ કહીએ છીએ કે નિષ્કામી વર્તમાન દ્રઢ કરવું હોય તો ચાર દ્રઢ હોય તો જ થાય. તો પછી ચાર દ્રઢ થાય એટલે નિષ્કામી વર્તમાન દ્રઢ થઈ જતું હોય. તો પછી શા માટે નિષ્કામી લેવું એમ જ કહી દેવું તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચાર દ્રઢ થાય તો આલોક અને પરલોકની અંદર સુખ્યું થવાય. તો એનું અર્થ બહુ ઊંડાણવાળું છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચાર જ્યારે આવે ને ત્યારે એકાંતિકપણું આવે એમ મહારાજ લોહિયાના છઠ્ઠામાં કીધું છે. અને એવો એકાંતિક ભક્તિ આત્યંતિક કલ્યાણને માટે અધિકારી બને. પણ આપણી અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ દ્રઢ થયા છે એ નિશાની શું ખબર કેમ પડે કે હવે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ બરાબર દ્રઢ થઈ ગયા એ ખબર કેમ પડે? તો મહારાજ કે દ્રષ્ટિ નિષ્કામી વર્તમાન ઉપર જાય. નિષ્કામી કહેવાનો મતલબ મહારાજનો કે નિષ્કામી વર્તમાનમાં જ્યાં સુધી ફેર છે ત્યાં સુધી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં હજુ ફેર છે. એ ગમે એટલા શ્રેષ્ઠ દેખાતા હોવા છતાંય પણ કચાશ છે. લો મહારાજના મતે ભગવાનના ભક્તો બરાબર આ વાતને સમજે કે નિષ્કામી વર્તમાનમાં જ્યાં સુધી ફેર છે ત્યાં સુધી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં પણ ફેર છે. મહારાજ કે નિષ્કામી વર્તમાન જ્યારે દ્રઢ કરે તેના ત્યારે એના ઉપર અમે અતિશય રાજી થઈ જાય છે. અને ગમે એટલો દૂર બેઠો હોય તો મહારાજ કે અમારી સાથે છે. આ મૂળજી બ્રહ્મચારી મહારાજ કે નિષ્કામી વર્તમાનને દઢપણે પાળે છે તો અમને એની સાથે અતિશય હેત છે. અને અહીંયા દાદાના દરબારમાં જે ટેક્યા છીએ મહારાજ કે એ પણ એ ભક્તોનું નિષ્કામી વર્તમાન જોઈને ટેક્યા છીએ. ભક્તો અહીંયા ત્યાગી ગ્રહસ્થનો કોઈ વિભાગ મહારાજે કર્યો નથી. બરાબર ભગવાનના ભક્તો સમજે કે ત્યાગીઓ એ જ નિષ્કામી વર્તમાનને દ્રઢ કરે, ગ્રહસ્થ ન કરે એવી કોઈ વાત નથી. ગ્રહસ્થ ગૃહસ્થ આશ્રમમાં જોડાણો એનો મતલબ એમ નથી કે જિંદગી પર્યંત વિષયની અંદર તરબોળ રહેવું. એની પોતાની જે આશક્તિ હતી એ આશક્તિની નિવૃત્તિને અર્થે મહારાજે એને ગ્રહસ્થ આશ્રમ માંડવાની આજ્ઞા કરી. આપણે મનમાં બીજો સંકલ્પ થશે કે સ્વામી વિષય પ્રાપ્ત કર્યા પછી તો વૃદ્ધિ થાય ટળે નહીં. અને મહારાજ એમ કે આને વિષયની આશક્તિ છે માટે ગ્રસ્થાશ્રમમાં જોડાય તો વધે ટળે કેવી રીતે? તો ભક્તજનો મહારાજે જે નિર્ણય લીધો એ બહુ યોગ્ય લીધો હોય કે આ ભક્તને મારું સ્વરૂપ સમજવામાં આવી ગયું છે, મારી મોટપ સમજવામાં આવી છે, મારા સુખની વાતો એને સાંભળી છે, પરંતુ તેમ છતાં એની આશક્તિ હજુ વિષયમાં છે એટલે એનું મન વિષયમાં જઈ રહ્યું છે. વિષયમાં મન જાશે પછી એના મનની અંદર પ્રસાદ તાપ થશે. કહો આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા, અનંત જન્મથી દાખલો કરતો આવતો હતો ત્યારે આ પુરુષોત્તમ નારાયણનો મેલાપ થયો અને આજ આ એક માયિક સુખને માટે મન હું જવા દઉં છું અને પરમાત્મા મારથી છૂટી જાય છે અને ભગવાન મારા પર નારાજ થાય એવું કાર્ય મારથી થઈ જાય છે. આવો વારંવાર જ્યારે પશ્ચાતાપ થશે ત્યારે મનમાં એમ થશે કે વિષય મારે જોઈએ જ નહીં, એમ કે વિષયનો ત્યાગ કરી અને પરમાત્મા વળગે એવા હેતુસર ગૃહસ્થ આશ્રમની મહારાજ આજ્ઞા કરે છે. ગૃહસ્થ આશ્રમ માંડો એનો મતલબ એવો નથી થતો કે જિંદગી પર્યંત એની અંદર રચાપચ્યા રહેવું. ગૃહસ્થ આશ્રમમાં રહેલો વ્યક્તિ પણ એમાંથી વૃત્તિઓને પાછી વાળી અને પરમાત્માના સ્વરૂપની અંદર જોડે એના પર મહારાજ અતિશય જ રાજી છે. મહારાજ કે એવો જે ભક્ત છે મારી સાથે છે. પછી ગ્રસ્થ આશ્રમની થોડીક એને આશક્તિ અનુસાર આજ્ઞા મહારાજે કરી. ત્યાગીને ગ્રહસ્થ એના પર મહારાજ અતિશય નારાજ થઈ જાય. મહારાજ એમ કે નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો હોય તો મનમાં એમ થાય આ સત્સંગને છોડીને જતા રહીએ તો એ કયો ફેર સમજો? ગ્રસ્થ જે છે જે સંસારી છે એના નિષ્કામી વર્તમાનમાં તો ફેર જ છે અને મહારાજ પાસે એની સાથે રહે છે એના નિષ્કામી વર્તમાનમાં તો ફેર જ છે. તો અહીંયા ભક્તજનો મહારાજ જે કહે છે કે નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો સત્સંગને છોડી દેવાનું મન થાય છે અને અમારું મોઢું સાંભળું થઈ જાય છે. એનો મતલબ એવો છે કે ત્યાગી પુરુષે સંપૂર્ણપણે સર્વત્ર રીતે અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખી અયોગ્ય ઘાટ થાય તો પણ એનું પ્રાયચિત કરીને પરમાત્માને રાજી કરવાના છે અને એવી રીતે વર્તે તો જ મહારાજ ત્યાગી પર રાજી થાય છે. ગૃહસ્થ ભક્ત એ પોતાની એક નારી સિવાય અન્ય કોઈ પણ નારીની સાથે રંચ માત્ર કામ બુદ્ધિથી પ્રીત ન કરે, ક્યારે પણ એની સામે કુદ્રષ્ટિ ન કરે. એક પોતાની નારી સિવાય તમામ નારીનો ત્યાગ રાખે વ્રત આદિકને દિવસે પણ પોતાની નારીનો ત્યાગ રાખે, એકાદશીને દિવસે, પૂનમને દિવસે, જન્માષ્ટમીને દિવસે, હરિજયંતીને દિવસે, એના આગલા પાછલા દિવસે, રજાસલા નારી હોય તે દિવસે એની નારીનો ત્યાગ રાખે. આવી રીતે વર્તે તો ગૃહસ્થ એ નિષ્કામી પુરુષ છે. અને એક દાડો એ ખૂબ ખટકો જો રાખશે અને સાધુ જેવો નિષ્કામી બની શકશે. પણ એમ ન વર્તે, પર નારીની સાથે પ્રીત બાંધે તો મહારાજ કે અમારું મોઢું સાંભળું થઈ જાય છે. અને વ્રત દિવસ આદિક, વ્રત ઉપવાસને દિવસે, યા તો રજાસલા નારી હોય ત્યારે પણ પોતાની નારીની સાથે પ્રીત કરે છે, હેત કરે છે, તો પણ મહારાજ કે અમારું મોઢું સાંભળું થઈ જાય છે, મારને એ વાત પણ ગમતી નથી. ભગવાનના ભક્તો યાદ રાખે, એ વાત મહારાજને ગમતી નથી. માટે મહારાજ આ વચનામૃતમાં એવું કહેવા માગે છે કે અમારો આશ્રિત હંમેશને માટે બ્રહ્મચર્યનું જતન કરે, એની સાથે અમને બહુ જ હેત થાય છે, એને અમારા આલોક અને પરલોકને વિશે શુદ્ધો મેળાપ રહે છે, અને બીજાની સાથે અમને મહારાજ કે મેળાપ રહેતો નથી. અને એમ થાય સત્સંગ મુખીને છતાં રહીએ. મહારાજનો કહેવાનો મતલબ એ મનમાં એમ થાય છે આને મૂકીને સત્સંગ છોડીને જતા રહીએ, એનો મતલબ મહારાજનો એવો થાય છે કે આ વ્યક્તિનો સંગ છોડી દઈએ, આ વ્યક્તિનો સંગ છોડી દઈએ. અને મહારાજને એમ ક્યારે થાય, એમ ક્યારે થાય, તો જ્યારે નિષ્કામી વર્તમાનમાં કોઈને ફેર પડે ત્યારે એને એમ થાય. એમ શું કામ થાય, તો નિષ્કામી વર્તમાને જેને ફેર પડે ને એણે સત્સંગ છોડી દીધો હોય છે. બરાબર, ભગવાનના ભક્તો સમજે, એણે સત્સંગ છોડી દીધો હોય છે. સત્સંગ કોને કહેવાય, સત્સંગ કોને કહેવાય, તો મહારાજે બહુ અદ્ભુત વ્યુત્પત્તિ કરી છે કે સત્સંગ કોનું નામ, સત્સંગ અશ્ય સત્સંગી. મહારાજ કહે કે જેણે સત્સંગની અંદર ચાર સત્યનો સ્વીકાર કર્યો, સત્ય એવો આત્મા, સત્ય એવો ધર્મ, સત્ય એવા પરમાત્મા અને સત્ય એવા શાસ્ત્રો, આ ચાર વસ્તુ જેના જીવનની અંદર વણાયેલી છે એ સત્સંગી છે. નિષ્કામી આદિક વર્તમાનમાં જ્યારે ફેર પડ્યો ત્યારે એને પરમાત્માનો સંગ છોડી દીધો છે, આત્માનો સંગ છોડી દીધો છે, સત્ય શાસ્ત્રનો સંગ છોડી દીધો છે, ધર્મનો ભંગ કર્યો છે, એટલે ઓટોમેટિકી સત્સંગમાંથી જતો જ રહ્યો છે, ઓટોમેટિકી સત્સંગમાંથી જતો જ રહ્યો છે. પરંતુ તેમ છતાંય મંદિરે આવે જાય, બધું જ કરે છે, એ કરે છે, પરંતુ એનું મન પછી પરમાત્માની સાથે જે હેત પ્રીત હોય જે તૂટી ગયું છે. પછી કેમ થાય, તો જેમ પ્રતિમા ઊભી હોય, પ્રતિમા ઊભી હોય પણ એની અંદરથી પરમાત્મા જતા રહે, અથવા તો એના કરતાં સરળ, આ દેહ એમને એમ હોય પણ આત્મા અંદરથી જતો રહે અને પછી દેહની જેવી દિશા થાય, એવી એને માટે સત્સંગની સ્થિતિ છે. એને સત્સંગ છોડી દીધો છે, પછી ખાલી ઉપલક્ષ સત્સંગમાં રહે છે. મહારાજ કે અમે સત્સંગ છોડી દઈએ છીએ, માટે એના હૃદયમાંથી પછી નીકળી જઈએ છીએ, પછી ઉપલક એની સાથે સંબંધ રાખીએ છીએ, પણ હૃદયથી સંબંધ રાખતા નથી. એક વાત મહારાજ સુંદર રીતે સમજાવી, બીજી વાત બતાવે છે. પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો, જે એ નિષ્કામી વર્તમાન છે ઉપાય કરીને અતિશય દ્રઢ થાય, પછી મહારાજ બોલ્યા, જે એનો એક પ્રકારનો ઉપાય નથી, એનો તો ત્રણ પ્રકારનો ઉપાય છે. જેમ હાંકનારો, બળદિયા, પૈડા, ધુસરી, ઊંધ, માચડો એવા ઘણા સામાન્ય કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામી વર્ત દ્રઢ રાખવાની પણ ઘણી સામગ્રી જોઈએ. તેમાં પણ ત્રણ ઉપાય છે, તે તો અતિશય મુખ્ય છે. તમે એક તો મનને વશ કરવું, જે મને વિશે અખંડ એવું મનન કરવું, જે હું આત્મા છું, દેહ નથી, ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ, તેની વિશે મનને અખંડ જોડી મેલું, પણ ક્ષણ માત્ર મનને નવરું રહેવા દેવું નહીં. જેમ કોઈક પુરુષને ભૂતવશ થયો હતો, તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય, તેમાં મન છે તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવદ્ ભક્તિમાં ન રાખે ત્યારે ધર્મના અધર્મના ગાઢ ઘડે, ત્યારે ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું, એટલે એ મન વશ થયું કહેવાય. હરજી ઠક્કરે મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ આપે કહ્યું નિષ્કામી વર્તમાન દ્રઢ કેમ થાય, કેમ કરીએ તો એવો દ્રઢાવ થાય? ત્યારે મહારાજ કે એનો એક ઉપાય નથી, એના ઘણા બધા ઉપાય છે. અને સ્વામી વાતો પણ લખ્યું, સ્વામી કહે કરોડ પ્રકારે જયારે જતન કરે ત્યારે બ્રહ્મચર્ય દ્રઢ થાય. કરોડ પ્રકારે જતન કરે ભક્તજન ઇતિ માર્ગે ચાલ્યા હોય એને ખબર હોય કે નિષ્કામી વર્તમાન દ્રઢ કરવા માટે કેટકેટલો દાખલો કરતા હોય છે. એ વાતને સાધુ પુરુષો યથાર્થ રીતે સમજી શકે કે નિષ્કામી વર્તમાનની દ્રઢતા માટે કેટકેટલો દાખલો કરે, એ પ્રત્યેક જગ્યાએ અનુસંધાન રાખે. હાલતા ચાલતા ખાતા પીતા બેઠતા ઉઠતા તમામ જગ્યાએની દ્રષ્ટિ હોય. એને ક્યાં સુધી દ્રષ્ટિ હોય કે સ્વપ્નમાં પણ અયોગ્ય ગાઢ થાય બીજે દાડે વિચાર કરે કાલે મેં શું ખાધું હતું કે જેથી કરીને મને આવો આજ ગાઢ થયો કે આવું ભૂંડું સ્વપ્નું આવ્યું, કાલે હું ક્યાં બેઠો હતો, કાલ મેં કેવા વિચારો કર્યા હતા, કાલ મને કેવું ચિંતન થયું હતું કે જેને કારણે આવો મને ગાઢ થયો અથવા તો ભૂંડું સ્વપ્નું આવ્યું. એક એક વાતનું એ અનુસંધાન રાખે ત્યારે નિષ્કામી વર્તમાન દ્રઢ થાય. નિષ્કામી વર્તમાન દ્રઢ કરવું એ કોઈ સરળ બાબત નથી. મહારાજ એને માટે અનેકવિધ ઉપાયો કરેલો. મહારાજ કે જેમ ગાડું એક તૈયાર કરવું હોય તો ગાડું કોને કહેતો કે હાંકનારો, બળદિયો, પૈડા, ધોસરી, ઊંધ, માચડો એવા અનેક સાધનો જ્યારે હોય છે ત્યારે ગાડું કહેવાય છે. એમ મહારાજ કે અનેકવિધ ઉપાયો કરે, તપ, ત્યાગ, વ્રત, દમન, ભજન, પરમાત્માનું કીર્તન આદિ અનેકવિધ ઉપાયો જ્યારે કરે છે ત્યારે નિષ્કામી વર્તમાન દ્રઢ થાય છે. એમાંય મહારાજ કે ત્રણ ઉપાય મુખ્ય છે. એમાં પહેલો ઉપાય મહારાજ બતાવ્યો કે મનને વશ કરવું. જો આ વચનમૂત પાછું 32મા વચનમૂત ઉપર જઈને ઊભું રહ્યું, સમજાય છે મહારાજ કે પ્રથમ તો મનને વશ કરવું. મન વશ કરવું એ બધા જ કરતા કઠિન કામ છે. અને મનને વશ કરવું હોય તો એ પહેલાં કોને વશ કરવું પડે? ઇન્દ્રિયોને વશ કરવા પડે. કારણ કે મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કીધું, મહારાજ કે આ જન્માંતરોથી જીવાત્મા જન્મ મરણ જન્મ મરણના ગોથા ખાય છે, આ સુધી મુક્ત થયો નથી, આનું કારણ શું? મહારાજ કે બહુ વિચાર કર્યો, પ્રથમ મનમાં એમથી અંતસ્કરણ કારણરૂપ હશે, પણ વધારે ડીપમાં ઉતરે ત્યારે ખબર પડી કે અંતસ્કરણ પણ કારણરૂપ નથી. અંતસ્કરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ પણ કારણરૂપ નથી. પણ કારણરૂપ તો પંચ ઇન્દ્રિયો છે, જે પંચ ઇન્દ્રિયો જગતના પંચ વિષયને ભોગવે છે અને એ બધો કદડો અંતસ્કરણમાં ઠાલવે છે, જેને કારણે અંતસ્કરણ મલિન થાય છે. પછી મન ન કરવાના સંકલ્પ કરે, બુદ્ધિ ન કરવાનો નિશ્ચય કરે, ચિત્ત ન કરવાનું ચિંતન કરે, અહંકાર ન ધારવાનો અહંકાર ધારે છે. એટલે મહારાજ પહેલો ઉપાય બતાવે મનને જીતવું. મન કેમ જીતું તેને માટે પણ મહારાજ બહુ સુંદર એક વાત બતાવી છે કે પરમાત્માની કથા શ્રવણ કરવી, નવધા ભક્તિ કરવી, એની અંદર અખંડ મનને જોડી રાખવું. આ મન છે ને ભૂત જેવું છે, એ નવરું રહેવા દો ને તો ગમે ત્યાં ગમે તેવા સંકલ્પ કરાવે, અને કાંઈ ને કાંઈ પ્રવૃત્તિની અંદર જોડી રાખવું પડે. મહારાજે કીધું કે એક જણા જો ને પેલો ભૂતવશ થયો તો, ભૂતવશ થયું અને ભૂતે પછી કીધું કે હું તને વશ કરું પરંતુ તારે મને કાંઈ ને કાંઈ કામ બતાવવું પડે, અને જો નહીં બતાવે ને તો હું તને મારી ખાઈશ. ઓલો બિચારો મૂંઝાણો, કામ બતાવ, તું આ કરી તો ઘડીના છઠ્ઠા ભાગમાં કરીને પાછો આવીને ઉભું રહે, હવે શું કરું? તો કાંઈથી તું ફલાણ જગ્યાએ વસ્તુ આપી તો આપીને પાછું બીજી મિનિટે આવીને ઉભું રહે, હવે શું કરું? ઓલો ભાઈ કંટાળ્યો ભારે કરી કે જલ્દી કામ બતાવે નતર હું તને હમણાં ફાડીને ખાઈને મારી નાખીશ. કે પેલો મૂંઝાણો, પછી કોઈક સાધુ પુરુષ પાસે ગયો ને કીધું કે વાત આવી થઈ છે કે એક ભૂત વશ કરતા કરાઈ ગયું છે, હવે જાય એમ નથી અને સતત કામ માગે છે અને ન બતાવું તેમ કે હું તને મારી નાખીશ. પછી સાધુ પુરુષે કીધું એક કામ તું કરી, એક મોટો થાંભલો ખોડાય કે, અને પછી એને એમ કેવું તું આની ઉપર ચડે, ચડીને ઉતરે તને પૂછે ને હવે હું કરું, તો ફરી વાર ચડે એમ બે ચાર ફાર પૂછે ને પછી તને કે હવે હું કરું, તો એમ તારે કહેવું હું કામ ન હશે ને ત્યાં હું ચડ ઉતરી કરી કામ હશે ને તો સિંધીશ. કે એવી રીતે મહારાજ કહે છે પરમાત્માનો ભક્ત એને જેમ ભૂત વશ કર્યું હતું અને પછી થાંભલો બતાવી દીધો, એની સડી ઉતરી કરી રાખે, એમાં પછી નવરું રહે નહીં, આને કાંઈ કામ હોય ત્યારે બતાવ્યું તો આમ કરી આવ્યો અને પાછું નવરું થાય એટલે કે સડી ઉતરી કરી. હવે એમ મન જે છે એને જે કંઈ કાર્ય હોય કાર્ય પતાવીને તરત પાછું પરમાત્માની કથા વાર્તા પરમાત્માની મૂર્તિમાં સડી ઉતરી કરી રાખવું, પરમાત્માની મૂર્તિની અંદર મનને પરોવી રાખવું, તો મન ખાવા ધાય નહીં, નેતર તો મન ખાવા ધાય એમ છે. શમ દમ ક્ષમા આદિ જે ગુણો છે એને ખાઈ જાય એમ છે, મુમુક્ષને મોક્ષને માર્ગ થકી પાડી નાખે એમ છે. મહારાજ કે મન ભૂત જેવું છે માટે એને કોઈ ને કોઈ જગ્યાએ જોડી રાખો. આવી રીતે મહારાજે એક વાત કરી અને પછી મહારાજ બીજી વાત બતાવે છે. અને બીજો ઉપાય એ છે જે પ્રાણને નિયમમાં રાખવો, તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધન લુપ્તા ન રાખવી, એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે, ત્યારે બીજી કોઈ ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો, બીજો ઉપાય બતાવ્યો. આહારને નિયમમાં રાખવો, પ્રાણને મહારાજ કે નિયમમાં કરવો. શરીરમાં છે ને પ્રાણવાયુ સતત ચાલતો હોય છે, આહાર યુક્ત થયા છે પ્રાણવાયુ યુક્ત ન થાય, જેટલા પ્રાણવાયુ લેવા હોય જેટલા ન લેવાય. શ્વાસ છે ને, શ્વાસ બહુ ખવાણ હોય ને તો અડધેથી પાછો વળે, પછી શું કે પૂરો શ્વાસ નથી લેવાતો પણ શ્યાનો લેવાય, જગ્યા ત્રેવી છે ને બીજા હેઠું ઉતરવાની. અને પ્રાણવાયુ જ્યારે પૂર્ણ ન લેવાય ત્યારે એના શરીર ઉપર પણ અસર થાય છે, શરીર બીમાર થાય, માંદુ થાય. અને શરીર જ્યારે માંદુ થાય ને ત્યારે ભગવાનના ભક્તો બરાબર યાદ રાખે, ભજન ટળી જાય. ભજન શરીર સ્વસ્થ હોય ને ત્યારે જ થાય. વિચારજો ક્યારેક માથું દુખતો હોય ને પછી માળા ફેરવા બેસજો, મને એમ થાય છે નથી ફેરવી. માથું દુખતો ધ્યાન કરવા બેસજો, મહારાજમાં વૃત્તિ નહીં રહે, ક્યાં જશે? દુખાવો જ્યાં હશે ત્યાં જશે. જ્યારે આહાર વધી જશે, પ્રાણવાયુ સંપૂર્ણ નહીં લેવાય, પ્રાણવાયુ સંપૂર્ણ નહીં લેવાય એટલે શરીર ઉપર અસર થાય, શરીર બીમાર થશે. શરીર બીમાર થતાની સાથે શું થશે? ભજન ટળી જશે. અને ભજન ટળી જશે એટલે ઇન્દ્રિયો અંતઃકરણ બીજા આહારમાં વળગી જશે,